गोविंदम गोविंदम भज मूढ़मते प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षति डुक्रोय करणे भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते काते कांता धनगत चिंता वातुल किं तव नास्ति नियंता क्षणमपि सज्जन संगति रेका भवति भवारणव तरणे नौका भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते। श्लोक चाले छे काते कांता धनगत चिंता वातुल किम तव नास्ति नियंता। एमा चिंता विषे वातो थई चुकी, पछीनो जे बीजीनो बीजो टुकड़ो छे क्षणमपि सज्जन संगति रेका भवती भवारणव तरणे नौका। एक क्षणनो पण सत्संग भवसागर पार करवा माटे नौका समान छे। एटले शंकराचार्य जी कहे छे कि सत्संगनी चिंता करो, संसारनी चिंता छोड़ो। क्षणनो सत्संग एनो महिमा आपणे गया प्रवचनमां सांभळ्यो हतो। आजे पण हजी થોડું એ વિશે સાંભળવા જેવું। રામાયણમાં એક નાનકડો પ્રસંગ પણ સરસ છે અને આ વિશે ઘણું બધું કહી જાય છે, તો એને આપણે ટૂંકમાં થોડો સાંભળી લઈએ। તમે જાણો છો એ પ્રમાણે ભગવાન રામચંદ્રજીને વનવાસ થાય છે, 13 વર્ષ ચિત્રકૂટમાં રહે છે રામ લક્ષ્મણ અને સતી સીતા, 14મું વર્ષ દંડકારણ્યમાં પંચવટીમાં ગોદાવરી તટે 1 વર્ષ નિવાસ કરે છે। એ દરમિયાન રાવણ આવે છે અને સીતાજીનું અપહરણ થાય છે। રામ અને લક્ષ્મણ દુઃખી થાય છે અને પછી સીતાજીની શોધ કરવા માટે નીકળી પડે છે। શોધખોળ કરતાં કરતાં મૈયા શબરીને મળે છે, ત્યાંથી આગળ જતા કિષ્કિંધા નગરી તરફ જતા સુગ્રીવની સાથે મિત્રતા કરે છે। સુગ્રીવ છે કિષ્કિંધાના રાજા વાલીનો ભાઈ છે। સુગ્રીવ અને વાલી બંને ભાઈ છે કિષ્કિંધા નગરીના, પણ બંને ભાઈ વચ્ચે થોડો ડખો થયો, જેમ બધે થતું હોય છે તેમ। એટલે વાલી મહાબળવાન હતો, બળવાન એટલે એ જમાનામાં ભગવાન રામને લક્ષ્મણને સીતાજીને હનુમાનજીને છોડીને એના જેવો કોઈ બળ્યો નહોતો। રાવણને તો એ બગલમાં દબાવીને 6 મહિના ફેર્યો હતો, રાવણને વાલી 6 મહિના સુધી રાખ્યો હતો, અને અંગદ નાનો હતો ત્યારે એને ઘોડિયાની ઉપલી દાંડી ઉપર ઊંધો લટકાયો હતો, 10 માથા હોય એટલે ઘૂઘરો જાણીને રમતો, આવો બળિયો વાલી હતો. હવે એ સુગ્રીવની પાછળ મારવા માટે દોડ્યો, સુગ્રીવ ઋષિમુખ પર્વત ઉપર ચડી ગયો, ત્યાં વાલીને શાપ હતો, જઈ શકતો નહોતો એટલે બચી ગયો. એ દરમિયાન રામની સાથે મિત્રતા થઈ અને રામજીએ એક જ બાણથી વાલીને મારી નાખ્યો. અને સુગ્રીવની સાથે મિત્રતાને નાતે, કારણ કે સુગ્રીવની પત્ની પણ વાલી લઈ ગયો હતો અને સીતાજીનું અહીંયા રામ તરફથી અપહરણ રાવણ કરી ગયો હતો, સુગ્રીવને તો ખબર હતી કે એની પત્ની કોણ લઈ ગયું છે. સીતાજીને કોણ લઈ ગયું એટલું સ્પષ્ટ નહોતું. અરસપરસ બંનેને મદદ કરવી એવી વાત હતી, એટલે ભગવાન રામે પ્રથમ મદદ કરી અને એને કિષ્કિંધાનો રાજા બનાવ્યો, એની પત્ની પાછી સોંપી, એ બધી વાત પૂરી થઈ. પછી કથા લાંબી છે પણ એમાં આપણે નહીં જઈએ, એટલે ટૂંકમાં પછી વચન પ્રમાણે પછી સુગ્રીવ સીતાજીની શોધ આરંભે છે. એમાં ચાર દિશાઓમાં ચાર ટુકડીઓ રીછ અને વાંદરની બનાવીને મોકલે છે, એક સીતાજીની ખોળ કરો. એમાં દક્ષિણ દિશા તરફ અંગદની આગેવાની નીચે જે ટુકડી છે 20-25 વાંદરની, એમાં હનુમાનજી પણ છે અને જાંબવંતી પણ છે. શોધખોળ કરતાં કરતાં છે કિષ્કિંધા નગરીથી નીકળીને સાગર કિનારે આવી ગયા દક્ષિણમાં. ચાડ પહાડ, વન, ઉપવન, ગિરિકંદરાઓ બધું ફૂંફળ્યું પણ ક્યાંય સીતાજી મળ્યા નહીં. અને હવે તો આગળ જમીન પૂરી થઈ ગઈ એટલે ઉદાસ થઈ ગયા. એ વખતે ત્યાં સંપાતિ નામનો ગીધ મળે છે, જે જટાયુનો ભાઈ હતો. ગીધની દ્રષ્ટિ તો બહુ દૂર દૂર જાય. એમણે કહ્યું કે લંકામાં સીતાજી છે, હું અહીંથી જોઉં છું, પણ મારી પાંખો બળી ગઈ છે એટલે હું કાંઈ ઉડી શકું એમ છું નહીં, નહીતર હું અત્યારે ને ત્યાં રાવણને ઉપાડી આવું, સીતાજીને પણ પાંખ ઉપર બેસાડીને લઈ આવું, તમારે કંઈ મહેનત કરવી પડે નહીં, પણ હવે આવું કંઈ થશે નહીં. તમારામાંથી કોઈ જો આ 400 ગાવનો દરિયો, 400 ગાવ એટલે 800 કિલોમીટર, એને કોઈ પાર કરીને જાય તો લંકામાં સીતાજીની મુલાકાત થાય. એટલું કહીને સંપાતિ નીકળી ગયો. અહીંયા પ્રશ્ન થઈ ગયો, જાય કોણ? એ પણ કથા લાંબી છે. ટૂંકમાં પછી હનુમાનજી તૈયાર થયા, હનુમાનજીને બિરદાવ્યા, રામવનજીએ સલાહ આપી કે ભાઈ તોફાન કરવાનું નથી, શાંતિથી આપણે જોતું આવવાનું છે કે ત્યાં સતી સીતા ક્યાં છે, એની હાલત કેમ છે, અને લંકાની વ્યૂહરચના જોતી આવવાની, શસ્ત્ર અસ્ત્ર શસ્ત્રની આ બધી સેનાની બધી એની ગોઠવણ જોતી આવવાની, એ તપાસ કરીને પાછું વયું આવવાનું, પણ બીજી કાંઈ ધમાલ કરતો નહીં. આટલી ગાંઠો વાળીથી તો એટલું કરીને આવ્યા. એટલે હનુમાનજી કે કંઈ વાંધો નહીં, હું કંઈ નહીં કરું, કંઈ નહીં કરું, બસ કંઈ નહીં કરું. પછી હનુમાનજી તૈયાર થયા છે છલાંગ મારવા માટે, દરિયો ઓળંગવા. એટલે સાગર કિનારે એક મોટો પહાડ હતો, એ પહાડ ઉપર હનુમાનજી ચડ્યા. બધા જ રામનો લક્ષ્મણજીનો જય જયકાર કરે છે, હનુમાનજીને શુરાતન ચડે છે, માં અંજનીની યાદ અપાવે છે, એમના પિતાની યાદ અપાવે છે, રામની યાદ અપાવે છે, અને હનુમાનજીને રોમ 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 શુરાતન ચડી જાય છે. અને પહાડ ઉપર આપણે પેલી દોડ માટે આમ પોઝિશન લેતા હોય ને, અથવા તો દંડવત આપણે લઈએ ને, એક પગ લાંબો કરીને એક ગોઠણ છાતી અડાડીને બી હાથ પંજામ જોડી દઈએ, એમ હનુમાનજી આમ પોઝિશન લીધી અને રામ કહીને જે મચરકી મારી, આખો પહાડ ધરતીમાં સમાઈ ગયો, રહ્યું જ નહીં, સમથળ ભૂમિ થઈ ગઈ. કેટલી મચરકી મારી હશે, હસ્તી જ નારી પર્વતની એક જ મચરકી મારી, આખો પાડ હાડાડાડાડા હેફ દઈને જોયો ગયો. અને હનુમાનજી જે વેગથી છલાંગ મારી, તે ઝાડવાઓ આસપાસના બધા ઉખડી ઉખડીને અડધા દરિયા સુધી, એટલે 200 ગાંવ સુધી તો વૃક્ષો ખેંચાઈને જતા રહ્યા, મૂળિયા સહિત ઉપડીને, અને એક જ છલાંગથી 800 કિલોમીટરનો દરિયો પાર કરી અને લંકાના રણપ્રદેશના કિનારા ઉપર હનુમાનજીએ લેન્ડિંગ કર્યું. 800 કિલોમીટર નો આ લોંગ જમ્પ છે, વિશ્વ રેકોર્ડ ની આ બ્રહ્માંડ રેકોર્ડ છે. લોંગ જમ્પ આવડો કોનો હોય બોલો? એક જ જમ્પ થી 800 કિલોમીટર નો. તમે લોંગ જમ્પ માં ક્યારેક પડતા કે નહીં પડે? આટલું કૂદો કોઈ? આ બ્રહ્માંડ રેકોર્ડ છે. 800 કિલોમીટર નો લોંગ જમ્પ માર્યો. લંકાના કિનારા ઉપર વૃક્ષોની વનવાટી જે હતું એમાં જઈને ઉતર્યા. દુરામ લંકા દેખાણી. પણ હનુમાનજીને થયું કે પેલા મારે જોઈ લેવું જોઈએ ક્યાંથી ઘૂસી શકાય છે. બુદ્ધિમત્તામ વરિષ્ઠમ છે, બુદ્ધિ બળ હોય પણ જયારે અક્કલ ન હોય ને તો કોઈ કામ ન થાય. ઘણા એવા હોય, બળ ઘણું હોય પણ ઉપર ખાલી હોય. એ ઉપર ખાલી હોય ને એટલે જયારે જમવા બેસે ને ત્યારે પેટમાં હમાય ને બધું અહીંયા જાય પછી. નહીતર તો એ ક્યાં જાય? પણ 50-50 ગુલાબજાંબુ 70-70 અડદિયા પેટ જોતા જગ્યા હોય જ નહીં, ઉપર ખાલી હોય એટલે ત્યાં ભરાય બધું. પણ હનુમાનજી બળવાન પણ છે, શીલવાન પણ છે ને બુદ્ધિવાન પણ છે. હનુમાનજીએ વિચાર્યું પેલા જોઈ લેવું જોઈએ એટલે ફરીથી પાછા પહાડ ઉપર ચડ્યા ત્યાં લંકાના. અને હનુમાનજી આમ જોયું, બન બાગા ઉપવન બાટિકા સરકૂપ વાપી સોહી નરનાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી કહુમાલ દેહ વિશાલ શૈલ સમાન અતિ બલગર જહી. ઓહો, હનુમાનજી જોઈને માથું હલાવી ગયા કે વાહ રાવણ, તારી લંકા નગરી એટલે કેવું પડે. એ બાગ વન ઉપવન બાટિકાઓ ચારે બાજુને રસ્તા ચોક એટલું સુંદર વ્યવસ્થિત, અને સુવર્ણનો આખો કિલ્લો, અને ચાર દરવાજા, અને કહુમાલ દેહ વિશાલ શૈલ સમાલ પહાડ પહાડ જેવાળા રાક્ષસો એની ચોકી કરે, અને ચારે બાજુ 7-7 થરી સંતરી, તણખલું ક્યાંય આમ ઉડતું ના દેખાય, પવનથી વધારે વવાય વહાય નહીં, સૂકું પાંદડું ક્યાંય દેખાય નહીં. આટલું નીટ એન્ડ ક્લીન અને એટલી સજ્જડ વ્યવસ્થા, એ સીસી કેમેરા મૂક્યા હોય ને એટલું બધું આમ લાગે. અને એકવાર હનુમાનજી માથું હલાવી ગયા, કાંઈ કોઈ તાકાત નથી કે આમાં જઈ શકે, આટલી બધી વ્યવસ્થા, ચારે બાજુ દરિયો અને એટલી ચોકી, અને પાછું નગર એટલું સુંદર અને વ્યવસ્થિત. હનુમાનજી કે એમાં દિવસે જવાય નહીં, રાત્રે ઘૂસ મારવી પડશે. હનુમાનજીએ વિચાર્યું કે રાત દિવસે ન જઈ શકે એવું નહીં, એ તો જાય પણ ધમાલ થાય, ભાળી જાય તો ધમાલ થાય. ધમાલ થાય તો સીતાજીને નિરાતે મળવું, વાતચીત કરવી, સંદેશો આપવો, મુદ્રિકા આપવી, કંઈ નિશાની લેવી, આ બધું કંઈ કામ થાય નહીં. અને લડવામાં રહીએ તો ખોટું, જો બુદ્ધિ ન હોય તો લડીને જાય, તો લડીને જાય તો મૂળ કામ ના થાય, સંદેશાને આદાન પ્રદાન ના થાય. એટલે હનુમાનજી કંઈક ચૂપચાપ જવામાં જ માલ છે, લડવાનું તો પછી છે જ, આપણે મસલ્સ ઢીલા પડવાના જ છે, કસરત મળી જ જવાની, અને છતાંય કંઈક થોડું ઘણું તો થવાનું જ હોય, એટલે એટલો વ્યાયામ તો મળી રહેશે, તો શું ઉતાવળ કરવી. એટલે રાત પડવા દો, અને રાત પડી. અને હનુમાનજી વિચાર્યું કે આના સ્વરૂપથી પણ ન જવાય, રૂપથી પણ ન જવાય, નાનામાં નાનું રૂપ ધારણ કરું. પુર રખવારે દેખી બહુ કપે મન કિંહ વિચાર, અતિ લઘુ રૂપ ધરો નિસી કરો નગર પૈસા, મસક સમાન રૂપ કપે ધારી લંકા હે ચલે ઉસુમિરી નરહરી. ભગવાન નર રૂપ રામ નું સ્મરણ કરી અને મચ્છર જેવડા થયા, આવડું નાનકડું રૂપ લઈ, અને ભયંકર અંધારી રાતમાં હનુમાનજીએ, ચાર દરવાજા હતા, અમે એક દરવાજે થી પ્રવેશ કરવા ગયા. એ અંદર જેવો પ્રવેશ કરવા જાય ત્યાં જ પડકાર આવ્યો, એ ચોર ઉભો રહી જા ત્યાં ત્યાં, જાને નહીં મરમું સઠ મોરા, મોર અહાર જહાં લગી ચોરા, કહ જાને સી નિંદરી મોહી, મારો અનાદર કરીને તું ક્યાં જાય છે? ઉભો રે ચોર, તને ખબર નથી કે ચોર છે જ મારો આહાર છે? હનુમાનજીને આશ્ચર્ય થઈ ગયું કે આટલો નાનો થયો તો એ મને પકડી પાડ્યો. વિચાર તો કરો, એનો સંતરી પહેરો અને અહીંયા તો કેટલાય ઘરી જાય છે બધા ઘૂસણખોરિયા, તો એ કાંઈ ખબર પડતી નહીં. અને પાછી કમિટી ઉપર કમિટી, સમિતિ ઉપર સમિતિ કામ કરતી હોય, મચ્છર જેવડો હનુમાનજી થયા તોય પકડી પાડ્યા. હનુમાનજીને આશ્ચર્ય થઈ ગયું, ગજબ છે. પાછું ફરીને જોયું ત્યાં કે રાક્ષસણી, એ બાય માણસ પાછી હતી ચોકીમાં. આ પહેલી વહેલી ભરતી સ્ત્રીઓની રાવણે લશ્કરમાં કરેલી. લેડીઝનો આ જમાનો એ વખતે રાવણે શરૂ કર્યો. ચોકી પહેરામાં સ્ત્રીઓ હતી બહુ, લશ્કરમાં ભરતી થયેલી, અને લંકી એનું નામ હતું. એટલે હનુમાનજીની સામે જોયું, એટલે મૂળ રૂપમાં હનુમાનજી જાણી જ ગઈ છે તો હવે શું છુપાવવાનું, થોડુંક તો અહીંયા થશે જ કંઈક ધમાલ એમ. એટલે હનુમાનજી તરત મૂળ રૂપમાં આવી ગયા. લંકીને જોયો, દાદા વાંદર છે, ક્યાં જાય છે ખબર નથી. એટલે હનુમાનજી વિચાર કર્યો કે આ એક બાજુ એમ કે છે કે ચોર છે, એ મારો આહાર છે, આ કેટલી હરામી છે. ચોર એનો આહાર હોય તો મોટો ચોર તો રાવણ છે, તો એને ખાઈ જવો જોઈએ ને. અને હું તો હકીકત અમારું ચોરાયેલું છે, ગોતવા આવ્યો છું. હવે એને એ ચોર કહે છે અને માર્યા વગર મુકાય નહીં. એમ કહ્યું ને હનુમાનજીનો મગજ ગયો કે તું ચોર છો. એટલે હનુમાનજી પછી મુઠિકા એક મહાકપિ હની રુધિર બમત ધરની ઢનમની, એક જ મુષ્ટિક એ ધીમે ધીમે પાવર માપીને માર્યો હોય છે. માથા ઉપર અહીંયા જ એક જ મૂકો માર્યો, લોહીની ઉલટી કરતી કરતી લંકીની નામની રાક્ષસણી ધરતી ઉપર ઢળી પડી. રુધિર બમત ધરની ઢનમની, પણ લંકીની તરત જ પુનિ સંભારી ઉઠી સો લંકા, સંભાળપૂર્વક પાછી લંકીની તરત ઊભી થઈ ગઈ. ઊભી થઈને આમ ચકળ વકળ જોઈને કે તમે રામદૂત છો? લે હનુમાનજીના બીજું આશ્ચર્ય થયું કે આને ક્યાંથી ખબર પડી કે હું રામદૂત છું? ગજબ ઉપર ગજબ, કે તને કેમ ખબર પડી કે હું રામદૂત છું? જબ રાવણ હી બ્રહ્મ બરદિના ચલત વિરંચી કહા મોહી ચિન્હા, જ્યારે રાવણે તપશ્ચર્યા કરીને એને જ્યારે બ્રહ્માજી વરદાન દેવા આવ્યા હતા, જ્યારે વરદાન આપીને પાછા ફર્યા, ત્યારે બ્રહ્માજીએ મને કહેલું કે તને કોઈ વાંદર જ્યારે પ્રહાર કરે અને તું આકુળ વ્યાકુળ થઈ જાય, બિકલ હોશી તે કપી કે મારે, તબ જાને શું નીચીચર સંહારે, ત્યારે એક મહિનામાં બધા રાક્ષસોનો વિનાશ થઈ જાય છે. હનુમાનજી કે આ તો બહુ સારામાં સારા નમાજ સમાચાર આપ્યા, આ નક્કી વૈયા જવાના છીએ તો બ્રહ્માજી કઈ ગયા છે, અને આ તો દાખલો ગણ્યા પેલા જવાબ મળી ગયો. હા તો ભેદ જ આપણા હાથમાં આવી ગયો કે એક જ મહિનામાં કામ પૂરું કરો છો. વાત એ સાચી છે, પાલું આમેય સાચું છે, કારણ કે 14 વર્ષમાં એક જ મહિનો બાકી છે, વનવાસ 14 વર્ષનો એમાં એક જ મહિનો બાકી છે, ને એક મહિનો અહીંયા જ કાઢવાનો છે. હનુમાનજી કે મજા પડી જાય એવું કામકાજ છે, જીત આપણી છે, ડરવાની જરૂર નથી. એટલે રનમાં લંકીની તો એકદમ પગમાં પડીને માફી માગવા માંડી, મારો અપરાધ માફ કરજો. તાત મોરે હતી પુણ્ય બહુતા, દેખેવું નયન રામ કરદૂતા, મારા કેટલા ભાગ્ય છે મહારાજ કે મેં રામ ભક્તના રામદૂતના આજ મને દર્શન થયા. એક રાક્ષસણી હનુમાનજીની સ્તુતિ કરવામાં, હનુમાનજી કે આ ત્રીજું આશ્ચર્ય છે, એ પગમાં પડી ગયા સ્તુતિ મંડી કરવા, મારા બહુ કેટલા ભાગ્ય, તાત હે બાપ મારા કેટલા ભાગ્ય છે કે મને આજે રામદૂતના દર્શન થયા છે. પછી જે બોલી છે એ આપણે લિંક મેળવવાની વાત છે. પછી આટલું કહ્યા પછી મારા બહુ ભાગ્ય છે કે મને રામ ભક્તના દર્શન થયા, રામદૂતના દર્શન થયા, હું ધન્ય થઈ ગઈ. ઓહો, અને એ ધન્યતાની હું તમને શું વાત કહું. હનુમાનજીને આગળ કહે છે લંકીની, સ્વર્ગ અપવર્ગ સુખ ધરી તુલા એક અંગ, તુલનતા હી સકલ મિલી જો સુખ લવ સતસંગ. લંકીને કહે છે, કપિરાજ સાંભળો કે ત્રાજવું લ્યો અને ત્રાજવાના એક પલડામાં તમે સ્વર્ગના સુખ, પૃથ્વીના સુખ, 14 લોકના સુખ ત્રાજવામાં મૂકી દો. એટલું જ નહીં, અપવર્ગ એટલે મોક્ષનું સુખ એ પણ તમે ત્રાજવામાં નાખી દો. એટલે ત્રાજવું આમ રાખો એટલે આ નીચે બેસી જાય ને આ ત્રાજ, એમાં સ્વર્ગ સમેત 14 લોક, અપવર્ગ એટલે મોક્ષ, સ્વર્ગ અપવર્ગ સુખ એનું સુખ ધરીય તુલા, તુલા એટલે ત્રાજવું, તુલા એકમ એક પલડામાં આ બધું મૂકો. હવે આમ કલ્પના કરો એટલે તાજુ નીચે બેસી ગયું, 14 લોકના સુખ, ભગવાનના મોક્ષના પદનું સુખ મૂકી દીધું, તરાજુ નીચે નમી ગયું. કોઈની તાકાત નથી આ ઊંચું થઈ શકે. 14 લોકના વિષય સુખ, આપણું તો ખિસ્સામાં ખાલી 2-5-10 હજાર રૂપિયા હોય તો સુખ અમાતું ના હોય, તો 14 લોકનું સુખ, મોક્ષપદનું સુખ, હા સ્વર્ગનું સુખ એ બધું મૂકી દેવું ને 14 લોકમાં તો કેટલા સુખ આવ્યા એ બધા આમાં મૂક્યા, મોક્ષનું સુખ મૂક્યું, ત્રાજવું ધરતીએ છૂ ગયું. પણ લંકીની એમ કહે છે, તુલન તાહી સકલ મિલી જો સુખ લવ, એક લવ થોડી ક્ષણોનો હોય કપિરાજ, જો સત્સંગ છે એ સત્સંગનું સુખ આ પલડામાં મૂકો, હડડડ ત્રાજવું ઊંચું થઈ જાય એના સમાન થઈ શકે નહીં આટલું સુખ. 14 લોકના મોક્ષના સુખ પણ લવ સત્સંગ ક્ષણિકના સુખ એના બરાબરી કરી શકે નહીં. વિચાર કરો શું રાક્ષસણી બોલીશ, એ આપણને ખબર નથી. એક રાક્ષસણીને ખબર છે સત્સંગનું સુખ કેટલું છે, ક્ષણનો સત્સંગ. તો એ પરડું નીચે અડી જાય ને પેલું પરડું ઊંચકાઈ જાય છે, એની બરાબરી કરી ના શકે આટલો. એટલે અહીંયા શંકરાચાર્યજી બધા શાસ્ત્રોમાં તો છે જ, ક્ષણમપી સજ્જન સંગતિ છે રેકા, એક ક્ષણનો પણ સત્સંગ ભવસાગર પાર કર. અરે કથાએ પુનસામ સત્સંગતિ કથાએ કેમ ન કરોતી પુનસામ, એમ સત્સંગ શું ના કરી શકે એમ કહો ને ભર્તૃહરિ કહે છે. સત્સંગતિ કથાએ કહો કેમ ન કરોતી પુનસામ, સત્સંગ શું નથી આપતો ને શું નથી કરી શકતો, એટલી બધી મહિમા છે. હવે આટલો પ્રસંગ લાંબો કહેવાનો અર્થ શું છે કે એમાં જ એક એક મુદ્દાઓની બહુ મજાની વાત છે. રામચરિત માનસ એ દ્રષ્ટિએ અદ્ભુત ગ્રંથ છે ખરેખર. એક વાંચો હોય તો, વાંચો તો એમ જલ્દી તો ખબર ના પડે, અદ્ભુત એટલે એક દ્રષ્ટિએ તો પૂર્ણ ગ્રંથ લાગે. પૂર્ણ ગ્રંથ એટલે તમે એક માત્રા મૂકી હોય ને તુલસીદાસજીએ તોય ગણીને મૂકી હોય, મીંડું કર્યું હોય ને કોઈ ઉપર તોય ગણીને મૂક્યું હોય, આટલું એક શબ્દ મૂક્યો હોય ને તો એ ગણીને મૂક્યો હોય, એટલા એના અર્થો, એટલા એના ભાવ છે. જે તમારે એમનો અર્થનો બીજો અર્થ નીકળે, શબ્દનો બીજો અર્થ નીકળે એવો એક માત્રા, એક અનુસ્વાર, એક બિંદી ન મળે એટલી પૂર્ણ રચના છે તુલસીદાસજીને. અદ્ભુત કાવ્યની દ્રષ્ટિએ પણ, સાહિત્યની દ્રષ્ટિએ પણ, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અદ્ભુત ગ્રંથ છે, એ તો અજોડ કહી શકાય. તો પહેલી વાત, હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કરવા ગયા ત્યારથી સત્સંગ શરૂ થયો ને, પહેલી વાત એ. લંકીને એમને તરત પડકાર કર્યો, અહી ચોર ઉભા રહેજો, પકડી પાડ્યા ને, બસ અહીંથી સત્સંગની શરૂઆત થાય છે. આપણી આજુબાજુ જ સંત હોય, આજુબાજુ જ સાચા સાધુઓ હોય, આજુબાજુ જ સત્સંગ થતો હોય, પણ આપણે તક ચૂકી જઈએ છીએ. જો લંકીની તક ચૂકી ગઈ હોત તો લંકીનીને કંઈ મળત નહીં, પણ લંકીની જેવા સંત એમને નીકળ્યા તરત પકડી લીધા, તો લંકીની અમર થઈ ગઈ. સેજ આમ નજર વહી ગઈ હોત, હનુમાનજી ઘૂસી ગયા હોત તો લંકીને કોઈ ઓળખતું ન હોત, પણ એને પકડી પાડ્યા સંતને. એમ આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આજુબાજુ સત્સંગ થતો હોય, જાઉં છે જાઉં છું કરતા 50 વર્ષ નીકળી જાય, નહીં તો જાતા 5 મિનિટ થતી હોય, ન અવાય વાત શું કરો છો. તક પહેલી વાત એ છે કે ક્યાં એ પણ આપણને સાચા સાધુ સંતો સત્સંગ હોય તો તક ઝડપી લેવી, એમાં આળસ ના કરે, આ પહેલી શરત છે. એને જ બધું મળે છે, એમાં ક્યારે આળસ નહીં, આળસ બધામાં કરવી, ધંધામાં કમાવામાં થોડી આળસ થાય તો વાંધો નથી, પણ હવે બધે જે સેમિનાર થાય એ બધા એમાં એમ જ કહે છે કે તમે બિઝનેસમાં આળસ નહીં કરો, પૈસા કમાવામાં આળસ નહીં કરો, એ બધું શીખવવામાં આવે છે. અને એ લોકોનો મનાય પણ જલ્દી છે ને એના માટે દોડે છે બધા, ભૂખ્યા ને તરસ્યા ગાડી ચલાવતા ચલાવતા એક હાથમાં સ્ટીરિંગ હોય ને એક હાથમાં કેળું ફોલીને ખાતા હોય. આવું તો ક્યાંય સત્સંગમાં તો કરવાનું છે જ નહીં. નિરાયતે તમે સાંભળો અને છેલ્લે તમને કેવું સરસ મજાનો પ્રસાદ મળતો હોય છે, બોલો, વગર પૈસે. ઓલે તો બધે તમે ધંધામાં જાઓ તો ચૂકવોથી ખાવાનું મળે, જમવાનું મળે, વગર પૈસે મળે તોય આવે નહીં, તક ચૂકી જાય. અને જો એ તક ઝડપી લે તો ત્યાંથી તરત શરૂ થઈ જાય છે. લંકીને શું કહ્યું કે આ ચોર, આમ સારું ન લાગે પણ એક દ્રષ્ટિએ સાધુ છે ને એના જેવો કોઈ ચોર નહીં. કારણ કે આપણું દિલ ચોરી લે, ચિત્ત ચોરી લે, ચોર હરણ કરી લે, આપણા પાપ લઈ લે, તાપ લઈ લે, સંતાપ લઈ લે, દુઃખ લઈ લે, આપણું દારિદ્ર્ય લઈ લે, આપણી વ્યથાઓ લઈ લે, આપણી પીડા લઈ લે, આપણા વ્યસનો લઈ લે, આપણું શું બધું જે જેટલું જેટલું ખરાબ છે એ બધું સત્સંગ હરણ કરી જાય છે. માટે આના જેવો કોઈ ચોર નથી. માટે આવા ચોર મળી જાય, મહાચોર, તો ધન્ય થઈ જવાય. એટલે પહેલી વાત તક ઝડપી લેવી, તપ ચૂકવી નહીં. પછી કરશું ક્યાં વ્યા જવાના છે, આપણે ક્યાં વ્યા જવાના છે, તો ન થાય. શુક્રવાર તો આવે જ છે ને, દર વખતે આ જ દિવસે આવે છે, દર વખતે જુદું જુદું હોય ને. કોઈ પણ જગ્યાએ કથાઓમાં એમ બે દિવસ છેલ્લે જાશું, લગભગ બધી કથાઓમાં પૂર્ણાહુતિના આસપાસના દિવસોમાં જ ભીડ હોય, કે આગળ શું હોય, બધા બેઠા છે એમનો. અને એમાં પ્રવચન કરવા વાળા છેલ્લા દિવસે જ આવે, અને ભાઈને પાછા 5 મિનિટ ન આપો તો માઠું લાગે, અમને કંઈ બોલવાય ના આપ્યું તે તો શું આવ્યું, એટલા માટે જ આવે છે. આવાઓને ખાસ ન દેવું જોઈએ, ભાઈ જ નહીં, જેણે 5-7 દિવસ સત્સંગ કર્યો હોય એને જ વળી કંઈ એવું હોય તો વળી 5 વાક્યો બોલવા દેવાય, વહેલા તો મચકા મારીને વિયા જાય, કશું ના આવે, ખોટી રીતો બધી પડી ગઈ. એટલે સત્સંગની તક ઝડપી લેવી, એમાં આળસ ન કરે. બીજું બહુ સરસ, મુઠીકા એક મહાકપી હની,